पंचवटी निवास श्री राम लक्ष्मण जानकी जी गोदावरी गंगाना किनारे आव्या। गोदावरी गंगानो महिमा दिव्य छे। गौतम ऋषिए प्रार्थना करी हती तेथी त्यां गंगा जी प्रगट थया छे। भगवान शंकर त्यां विराजे छे, त्यां त्र्यंबकेश्वर छे, रामजी त्यां पछीथी पधार्या छे अने तेथी ए हरि हर क्षेत्र बन्यो छे। गोदावरी मां श्री रामजी ने स्नान कर्यु, ए स्थल ने लोको रामकुंड कहे छे। प्रभुए पंचवटी मां मुकाम कर्यो, गोदावरी तटे आश्रम बनाव्यो। पंचवटी एटले पांच प्राण, पांच प्राण मां परमात्मा विराजे छे। एक वार श्री सीता रामजी विराजेला हता, ते समय इंद्रनो पुत्र जयंत कागड़ानु स्वरूप धारण करीने आव्यो। माताजीना चरण मां चांच मारवा लाग्यो। श्री रामजीनी सेवामां होवाथी माताजी कहीं बोल्या नहीं। जयंते चरण पर प्रहार चालू राखता चरण मांथी रुधिर निकरवा लाग्यो। रामजी जाग्या, रुधिर जोयो, आश्चर्य थयो, क्या कौन छे, मारो अपराध करे छे। रघुनाथजीए तेने सजा करवा माटे अस्त्र छोड्यू। जयंत नाठो, ते रक्षण माटे अनेक देवों पासे गयो, अनेक ठेकाणे जईने एने क्षमा मांगी, भय अने शोकथी व्याकुर थई गयो। ब्रह्मधाम शिवपुर सब लोका फिरा, श्रमित व्याकुल भय शोका, काहू बैठन कहा न होई, राखी को सकई राम कर द्रोही। कोईए तेने आश्रय आप्यो नहीं, रामजी साथे जे विरोध करे एने कौन घर में राखे। एना पिताए पण संग्रियो नहीं, ज्यांए जतो त्यां एनी पाछर पाछर रामजी नो छोड़ेलू ब्रह्मस्त्र जतू। पछी तो जयंत बहु गभरायो, अंते नारदजीना कहेवाथीए रामजीना शरणे आव्यो, आवीने चरणोमां पड्यो। पण ए भयथी एटलो बधो व्याकुर हतो के भान रह्युं नहीं। ते पग रामजीना तरफ अने मस्तक श्री सीताजी तरफ एवी रीते पड्यो। जयंते अपराध तो श्री सीताजीनो कर्यो हतो, छत्ता माताजीने एना उपर दया आवी, तेथी तेनुं मस्तक उठावीने माए रामजीना चरणमां राख्युं। तच्छिल्ला योजयामस पाद्योस्तस्य जानकी। जयंतनी शरणागति माताजीए सिद्ध करी, प्रभुने ते ठीक लाग्युं नहीं, अपराधीने सजा करवी हती। श्री सीताजी रामचंद्रजीने मनाववा लाग्या, आप एने क्षमा करो। श्री रामचंद्रजीए कह्युं, आ क्षमा करवा लायक नथी, एनो अपराध अक्षम्य छे। श्री सीताजीए कह्युं, ए लायक नथी, पण तमे तो लायक छो। श्री सीतामां बहु दयारू हता, प्रभुए पछी जयंतनी एक आँख फोड़ी। परमात्मा सजा तो करे छे, पण दया राखीने सजा करे छे। जयंतनी बन्ने आँख फोड़ी नहीं, एक ज आँख फोड़ी। ભાગવતમાં કથા આવે છે કે વામન ભગવાને પણ શુક્રાચાર્યની એક જ આંખ ફોડી હતી. વામન મહારાજે બલિરાજા પાસે ત્રણ ડગલા પૃથ્વી માંગી. બલિરાજા દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા. બલિરાજાના ગુરુ શંકરાચાર્ય એકટક નજરથી વામન ભગવાનને નિહાળી રહ્યા હતા. તે સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી, પરમાત્મા જ છે. દેવોનું કાર્ય કરવા માટે વામન રૂપે પ્રગટ થયા છે. તેમણે બલિરાજાને સાવધાન કરતા કહ્યું, ગૃહસ્થે વિવેકથી દાન આપવું જોઈએ. એવું દાન ના આપવું જે આપ્યા પછી ઘરના લોકો દુઃખી થાય, અને ત્રણ પગલાં આપીશ તો તને ઊભા રહેવાની પણ જગ્યા નહીં રહે. પણ બલિરાજા ન માન્યા. ત્યારે શુક્રાચાર્યએ દાનનો સંકલ્પ કરાવવાની ના પાડી, એટલે બલિરાજાના કહેવાથી વામનજી દાનનો સંકલ્પ કરાવવા લાગ્યા. તેમણે બલિરાજાને કહ્યું, આ ઝારીમાંથી જર પધરાવો, આ દાનનો સંકલ્પ ન થાય. એ માટે શુક્રાચાર્યએ સૂક્ષ્મ સ્વરૂપે ઝારીમાં પ્રવેશ કર્યો. એ ઝારીના નારચામાં ભરાઈને બેઠા. ઝારીમાંથી જર બહાર ના આવ્યું. વામન મહારાજ સમજી ગયા. એમણે દર્ભની એક સરી લઈને ઝારીના નારચામાં નાખી, શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી. આવી રીતે ભગવાને શુક્રાચાર્યને બોધ આપ્યો કે તમે જ્ઞાની તો છો, પણ જગતને બે આંખે જુઓ છો, તેથી તમારું જ્ઞાન વહી જાય છે. સમતા ન આવે ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થતું નથી, થાય તો ટકતું નથી. જગતને એક જ આંખે જુઓ, બે આંખથી ભેદભાવથી જોશો તો આંખ બગડશે, મન બગડશે. એક આંખે જગતને જુએ ત્યાં સમતા છે, બે આંખે જુએ ત્યાં વિષમતા છે. ભાવ એક સરખો જ રાખો, ક્રિયામાં વિષમતા કદાચ હોય, ભાવમાં વિષમતા ન હોય. જે બે આંખે જગતને જુએ છે એનું જીવન બગડે છે. આ કારો છે, આ ગોરો છે, આ જુવાન છે, આ ગરડો છે, જેની આંખમાં આવી વિષમતા છે એનું મન બગડે છે. રામજીએ જયંતની એક જ આંખ ફોડી એને આંદ્રો કર્યો નહીં. પ્રભુએ બોધ આપ્યો કે બેટા, તું બધાને એક જ આંખે જોવાની ટેવ પાડ. જે સર્વને એક જ આંખે જુએ છે ને એનું જીવન મંગલમય થાય છે. બધાને એક જ આંખથી જુઓ. બધાને એક જ આંખથી જોવાના એટલે શું કરવાનું? એક જ ઈશ્વર સર્વમાં છે એવી દ્રષ્ટિ રાખીને સૌને જોવા, અનેકમાં એક ભગવાન રહેલા છે એવા ભાવથી જોવું, તેને સમાન ભાવ કહે છે. એક ઈશ્વર અનેક રૂપે ક્રીડા કરે છે, એ રીતે જોવું તેને સમતા કહે છે. સર્વભૂતસ્થમ આત્માનામ સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન. આ મારો અને આ પારકો મામકા પાંડવાશ્ચૈવ એવી દ્રષ્ટિથી ન જુઓ. કોઈની સાથે કપટ ન કરો. આ બધા ભગવાનના અંશ સ્વરૂપો છે એવું માનો. આ ગામના લોકો તો બહુ સારા દેખાય છે, પાછળથી કોઈ આવે ને તો જગ્યા ન હોવા છતાં જગ્યા કરી આપે છે. કેટલાક તો હાથ ઊંચો કરીને બોલાવે પણ છે કે અહીં આવો, અહીં આવો. જગ્યા રાખી છે. કથામાં જે જગ્યા કરી આપે ને એને ઉપર ગયા પછી બહુ સારી જગ્યા મળે છે. પણ થાય છે એવું કે પોતાનો માણસ આવે તો જ જગ્યા કરી આપે છે. પારકો કોઈ આવે તો પગ પહોળા કરીને બેસી જાય છે. માનવ બે આંખે જગતને જુએ છે. આ મારો છે અને આ પારકો છે. એક જ આંખથી જગતને જોવાની ટેવ પાડો. જ્ઞાની મહાપુરુષો એક જ આંખથી જગતને જુએ છે. સર્વમાં શ્રી રામ રમે છે એવી નિષ્ઠા રાખો કે હું જે દેવની ભક્તિ કરું છું, જે દેવની પૂજા કરું છું, તે દેવ મારા ઘરમાં સિંહાસનમાં જ બેઠા છે એવું નથી. તે સર્વમાં વિરાજેલા છે. તેમની સત્તાથી જ આ જગતની સત્તા છે. સર્વવ્યાપક પરમાત્માનો અનુભવ કરનારનું જ મન બગડતું નથી. પરમાત્મા શ્રી રામચંદ્રજીની લીલા માનવ સમાજનું કલ્યાણ કરવા માટે છે. શ્રી રામચંદ્રજી રાવણને મારવા માટે આવ્યા નથી, શ્રી રામ તો કારના પણ કાર છે, રામજીના સંકલ્પ માત્રથી રાવણ હતો નતો લઈ જાય, રાવણને મારવા માટે પ્રભુનું પ્રાગટ્ય થયું નથી, રામજી માનવ સમાજને ધર્મનું શિક્ષણ આપવા માટે પ્રગટ થયા છે, માનવ વર્તન રામજીના જેવું હોવું જોઈએ, શ્રી રામ વનમાં રહીને તપ કરતા હતા, વનવાસ વિના વાસનાનો વિનાશ થતો નથી, માનવ સમાજમાં રહીને માનવ થવું સહેલું છે પણ વિલાસી લોકોના સંગમાં રહીને વાસનાનો વિનાશ કરવો એ અશક્ય છે, વાસનાનો વિનાશ કરવા માટે થોડા દિવસ પણ વનમાં રહેવાની જરૂર છે, ગ્રંથોમાં એવું વર્ણન આવે છે કે ગૃહસ્થનું ઘર એ ભોગભૂમિ છે, ગૃહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ફરે છે, ગૃહસ્થના ઘરમાં પાપ થાય છે, ગૃહસ્થ ઘરમાં વિષમતા કરે છે, વિષમતા કર્યા વિના મન માનતું જ નથી, વિષમતામાંથી જ વેરનો જન્મ થાય છે, વિષમતામાંથી જ પાપ ઉત્પન્ન થાય છે, સર્વમાં સંભાવ રાખવાથી મન શાંત રહે છે, વાસનાનો વિનાશ વનમાં રહીને તપ કરવાથી જ થાય છે, બારે માસ નહીં તો 12 મહિનામાં ઓછામાં ઓછો એકાદ મહિનો પણ વનમાં રહેવાની જરૂર છે, સરકાર પણ રજા તો આપે છે પણ રજા મળ્યા પછી કેટલાકની દાનત વધારે બગડી જાય છે, આરસમાં મોજશોખમાં રજાઓ ગારે છે, તમને જ્યારે રજા મળે ત્યારે ગંગા કિનારે, યમુના કિનારે, શ્રી નર્મદા કિનારે કોઈ સાત્વિક ભૂમિમાં રહીને સાધન કરો, ઘરમાં ભક્તિ ભલે થાય પણ ઘરમાં ભક્તિ વધે નહીં, ઘરમાં કામના પરમાણુઓ ફરે છે એ ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે, માર્કંડેય પુરાણમાં રામાયણની કથા છે, વ્યાસ મહર્ષિની એવી પદ્ધતિ છે કે પ્રત્યેક પુરાણમાં કંઈક નિમિત્તથી એ શ્રી રામચરિત્રનું વર્ણન કરે છે, કોઈ પુરાણ એવું નથી જેમાં વ્યાસ મહર્ષિએ રામકથા કરી નથી, પ્રત્યેક પુરાણમાં શ્રી રામકથા આવે છે, કંઈક થોડો ફેર પણ થાય છે, માર્કંડેય પુરાણમાં વ્યાસજીએ વર્ણન કર્યું છે, વનમાં ફરતા હતા ત્યારે એક વખત શ્રી રામ લક્ષ્મણ જાનકીજી એક ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા, નાનકડી પગદંડી હતી, તે એવી ભૂમિ હતી કે એમાં આવ્યા પછી લક્ષ્મણજીના મનમાં થોડો કુભાવ આવ્યો, લક્ષ્મણજીને મનમાં વિચાર આવ્યો કે કઈ કઈએ રામને વનવાસ આપ્યો છે, મને નહીં, મારે વનમાં રખડવાની શી જરૂર છે, હું રાજાનો દીકરો છું, હું રાજમહેલમાં રહીને સુખ કેમ ન ભોગવું, હું ભાઈની પાછળ ચાલું છું પણ મોટા ભાઈને મારા ઉપર પ્રેમ ક્યાં છે, ભાભી તો બેસી જ રહે છે, બધું કામ મારે જ કરવાનું, આ લોકોનો મારા ઉપર જરાય પ્રેમ નથી, એમણે કોઈ દિવસ મને પૂછ્યું નથી કે લક્ષ્મણ તે ખાધું કે નહીં, તે નિંદ્રા લીધી કે નહીં, એમની પાછળ મારે શા માટે વનમાં રખડવું, લક્ષ્મણજીના મનમાં શ્રી સીતારામજી માટે આવો કુભાવ આવ્યો, શ્રી રામચંદ્રજી જાણી ગયા કે લક્ષ્મણનું મન આજે થોડું બગડ્યું છે, શ્રી રામચંદ્રજીએ આજ્ઞા કરી, લક્ષ્મણ આ ખેતરની થોડી માટી લઈ લે ને, લક્ષ્મણજીએ થોડી માટી લઈ તેની પોટલી બનાવીને સાથે રાખી, આ માટી જ્યારે જ્યારે લક્ષ્મણજી પાસે હોય ત્યારે ત્યારે લક્ષ્મણજીના મનમાં ખરાબ વિચારો આવતા કે રામજીની સેવા કરવાની મારે શી જરૂર છે, હું ઘેર જઈશ, અયોધ્યા ફરવા જઈશ, મારી પત્ની ઉર્મિલા ત્યાં છે, હું ત્યાં સુખ ભોગવીશ, રામજીની પાછળ પાછળ રખડવાથી મને કોઈ લાભ નથી. લક્ષ્મણજી સ્નાન કરતી વખતે માટીની પોટલી એક બાજુએ મૂકી દેતા, સ્નાન કરતા મન પવિત્ર થતું, અને ત્યારે એમને એવા વિચાર આવતા કે શ્રી સીતારામજી તો પ્રત્યક્ષ પરમાત્મા છે, મને એમની સેવાનો લાભ મળ્યો છે, મારે સંસારનું કોઈ સુખ ભોગવવું નથી, મારે જીવન સફર કરવું છે. માટીની પોટલી પાસે હોય ત્યારે લક્ષ્મણજીના મનમાં ખરાબ વિચાર આવતા, અને તેને છોડી દે ત્યારે મનમાં પવિત્ર ભાવના જાગતી. 3-4 દિવસ આમ થયા કર્યું. લક્ષ્મણજીને આશ્ચર્ય થયું. અંતે એક દિવસે લક્ષ્મણજીએ શ્રી રામચંદ્રજીને પૂછ્યું કે મને આવું કેમ થાય છે. લક્ષ્મણજીએ રામજીને આમ થવાનું કારણ પૂછ્યું. શ્રી રામચંદ્રજીએ કહ્યું, લક્ષ્મણ, એમાં તારો દોષ નથી, આ માટી તેનું કારણ છે. આ માટી તું ફેંકી દે, જે ભૂમિમાં જે કામ થાય તેના પરમાણુઓ તે ભૂમિમાં અને તે ભૂમિના વાતાવરણમાં રહે છે. આ જે ખેતરની માટી છે તે ખેતરમાં ઘણા વર્ષો પહેલાં સુંદ અને ઉપસુંદ નામના બે રાક્ષસ રહેતા હતા. શ્રી રામચંદ્રજીએ સુંદ ઉપસુંદની સઘરી કથા સંભળાવી. એ બંને સગા ભાઈઓ હતા, બંને વચ્ચે અતિશય પ્રેમ હતો. એ બંને રાક્ષસોએ ઉગ્ર તપશ્ચર્યા કરી, તેમના તપથી બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજીએ કહ્યું, વરદાન માગો. બંને ભાઈઓએ માંગણી કરી કે અમને કોઈ મારી શકે નહીં, એવું વરદાન આપો. બ્રહ્માજીએ કહ્યું, જેનો જન્મ થયો છે એને મરવું તો પડે જ છે, તમે મરવાની કંઈક બારી રાખો. બંને ભાઈઓ વચ્ચે અતિશય પ્રેમ હતો, તેથી બંનેએ વિચાર કર્યો કે આપણામાં કોઈ દિવસ વિરોધ થવાનો નથી, વેર થવાનું નથી, અને તેથી કોઈ દિવસ આપણે એકબીજાને મારવાના નથી, એટલે અમર થવાનો આ ઉપાય સારો છે. બ્રહ્માજી કહે છે તેમ મરવાની બારી પણ રખાય, અને છતાં કદી મરવાનું આવે નહીં. આવો વિચાર કરીને એમણે બ્રહ્માજી પાસે માંગ્યું કે અમને બીજો કોઈ મારી શકે નહીં, અમો બે ભાઈ વચ્ચે કોઈ દિવસ ઝઘડો થાય તો ભલે અમારું મરણ થાય, પણ અન્ય કોઈ અમને મારી શકે નહીં, એવું વરદાન આપો. બ્રહ્માજીએ કહ્યું, એવું જ થશે. તપના પ્રતાપે બંને રાક્ષસોની શક્તિ વધી હતી. શક્તિનો દુરુપયોગ કરે એ જ રાક્ષસ, શક્તિનો સદુપયોગ કરે એ જ દેવ. તમે રાક્ષસ છો કે દેવ છો એ તમે જ વિચાર કરીને નક્કી કરજો. પ્રભુએ તમને જે કંઈ શક્તિ આપી છે તેનો સદુપયોગ કરો તો તમે દેવ છો. પવિત્ર વિચારો કરવા માટે પ્રભુએ મન આપ્યું છે. મનમાં અદ્ભુત શક્તિ રહેલી છે. મન જ્યારે ઈશ્વર સ્વરૂપમાં લીન થાય ત્યારે મન શક્તિનો વિકાસ થાય છે, અને જ્યારે મન વિષયોમાં ભટકે છે ત્યારે તેની શક્તિનો વિનાશ થાય છે. ઈશ્વરને જીવ ઉપર અનંત કૃપા છે. પ્રભુએ જીવને લાયકાત કરતાં ઘણું વધારે આપ્યું છે, પણ જીવને તેનો ઉપયોગ કરતાં આવડતું નથી. આ રક્ષણ ભાઈઓની સુંદ અને ઉપસુંદની શક્તિ બહુ વધી ત્યારે ઇન્દ્રાદિક દેવોને ત્રાસ આપવા લાગ્યા. દેવો બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીએ કહ્યું કે આપે એમને વરદાન આપ્યું છે, તે એ કોઈને હાથે મરતા નથી, એમને બીજો કોઈ મારી શકતો નથી. બ્રહ્માજીએ પછી યુક્તિ કરી. એમણે તિલોત્મા નામની એક અપ્સરાને ઉત્પન્ન કરી. તિલોત્માને કહ્યું, આ બે ભાઈઓમાં તું વેર ઉત્પન્ન કર. અપ્સરા તિલોત્મા સુંદ ઉપસુંદ જ્યાં રહેતા હતા ત્યાં ગઈ. તે સુંદર અપ્સરાને જોતા જ સુનને એમ થયું કે આ મને મળે, ઉપસુનને એમ થયું કે મને મળે. બે ભાઈઓમાં થયો ઝઘડો. અપ્સરાએ કહ્યું, હું તમારામાંથી ગમે તે એક સાથે લગ્ન કરવા તૈયાર છું. સુંદ ઉપસુનને કહેવા લાગ્યો, આ મારી છે, આ તારી ભાભી થાય. ઉપસુંદે કહ્યું, આ તારી ભાભી થાય, આ મારી છે. મારી મારી કરતા પછી મારા મારી પર આવી ગયા. બેયનું મરણ થયું. શ્રી રામચંદ્રજીએ સુંદ ઉપસુંદની વાત પૂરી કરતા લક્ષ્મણજીને કહ્યું, આ ભૂમિમાં વેરના સંસ્કાર આવ્યા છે. બે સગા ભાઈઓ આ ભૂમિમાં પરસ્પર યુદ્ધ કરીને મર્યા છે. ભૂમિની અસર મન ઉપર થાય છે. અશુદ્ધ ભૂમિ ભક્તિમાં બાધક છે, શુદ્ધ ભૂમિ ભક્તિમાં સાથ આપે છે. ગૃહસ્થનો ધર્મ છે કે એ 12 મહિનામાં વધારે નહીં તો એકાદ મહિનો પણ કોઈ પવિત્ર તીર્થમાં રહીને સાધન કરે, એકાંતમાં રહીને કોઈ સત્કર્મ કરે, સાધુ ભોજન કરે. કેટલાક લોકો તીર્થમાં તો જાય છે પણ અથાણા અને મુરંબાની બરણીઓ પણ સાથે લઈ જાય છે. તીર્થમાં લૂલીના લાડ કરવાના નથી, તીર્થમાં સાધુ ભોજન કરવાનું છે. જેનું ભોજન સાધુ છે, જેનો વેશ સાદો છે, તે કોઈક દિવસ પણ સાધુ થઈ શકે છે. 12 મહિના નહીં તો એકાદ મહિનો પણ તીર્થમાં રહીને સાધન કરવાની બહુ જરૂર છે. રામજીએ પણ વનમાં રહીને તપ કર્યું છે. રામજી જગતને એક આદર્શ બતાવે છે. રાવણને મારવો હોય તો તમે પણ વનમાં રહીને તપ કરો. તપ વિના રાવણ મરતો નથી. રાવણ શબ્દનો અર્થ થાય છે રડાવનાર. માણસને રડાવનાર કામ છે. આ કામનો વિનાશ કરવા માટે વનમાં રહીને સાત્વિક જીવન ગારો. રામજી વનમાં રહ્યા અને તે એકલા રહ્યા નથી. શ્રી સીતાજી સાથે હતા. છતાં રામજીએ પૂર્ણ સંયમ રાખ્યો અને તપ કર્યું. રામાયણમાં લખ્યું છે કે રામજી વૃદ્ધાવસ્થામાં વનમાં રહ્યા ન હતા. વનવાસ તો યૌવનમાં હોવો જોઈએ. વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થયા પછી વનમાં રહીને શું કરવાનું? વૃદ્ધાવસ્થામાં કંઈ થઈ શકતું નથી. શરીર રોગનું ઘર બને છે. શરીર શક્તિહીન થાય તે પછી ભક્તિ થતી નથી. ભક્તિ તે કરી શકે છે જેના શરીરમાં ઇન્દ્રિયોમાં શક્તિ છે. જ્યાં સુધી આ શરીરરૂપી ઘર સ્વસ્થ છે, જ્યાં સુધી વૃદ્ધા અવસ્થાનું આક્રમણ થયું નથી, ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી, ત્યાં સુધીમાં ડાયા પુરુષોએ આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. નહીં તો પછી ઘરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવાથી શું અર્થ છે? યાવત સ્વસ્થ મિદમ કલેવર ગૃહમ યાવચ દૂરે જરાહા યાવચ્ચે ઇન્દ્રિય શક્તિ પ્રતિહતા યાવત ક્ષયો નાયુષ્ય આત્મશ્રેષી તાવદેવ વિદુષા કાર્ય પ્રયત્નો મહાન પ્રોદીપ્તે ભવને ચ કૂપ ખનન પ્રત્યુદમ કદિશ કિદશ. શરીર દુર્બળ થયા પછી દેહની જ ભક્તિ થાય છે, પરમાત્માની ભક્તિ થતી નથી. વૃદ્ધાવસ્થામાં દેહની સેવા થાય છે, દેવની સેવા થઈ શકતી નથી. શ્રી રામચંદ્રજી યૌવનમાં વનમાં રહ્યા હતા, શ્રી સીતાજી સાથે હતા. રામાયણનો વિચાર કરતા એવું લાગે છે કે રામજી વનમાં પધાર્યા ત્યારે એમની અવસ્થા 26 વર્ષની હતી. શ્રી સીતામાં 18-19 વર્ષના હતા. ભર યૌવનમાં એમનો વનવાસ થયો હતો. યૌવનમાં જ વનવાસની જરૂર છે, વૃદ્ધાવસ્થામાં વનમાં જવાની બહુ જરૂર નથી. શરીર દુર્બળ થયા પછી માનવને દાપણ આવે જ છે. શરીર દુર્બળ થયા પછી જે ડાયો થાય છે એ સાચો ડાયો નથી. યુવાનીમાં જે મનને અંકુશમાં રાખે છે એ ડાયો છે. આંખે ન દેખાય પછી કેટલાક લોકો ફિલ્મ જોવા જતા નથી, દાપણની વાતો કરવા લાગે છે. આવા દાપણનો શું અર્થ છે? ઇન્દ્રિયો દુર્બળ થયા પછી સંયમ રાખે એ સંયમ સાચો નથી. શક્તિ હોય, સંપત્તિ હોય, સર્વ પ્રકારના ભોગો પ્રાપ્ત થયા હોય છતાં મન વિષયોમાં ન જાય એ સંયમ સાચો. પ્રભુએ બે વસ્તુમાં આશક્તિ રાખી છે, સ્ત્રીમાં અને ધનમાં. આ બેમાં આશક્તિરૂપી મદ રહેલું છે, આ બેથી બચવાનું છે. આ બે વસ્તુમાં માયા છે, આ બે વસ્તુથી મનને સાચવજો. અનેકવાર માનવ તનથી કામનો ત્યાગ કરે છે પણ મનથી ત્યાગ કરતો નથી. માનવ વિષયોનો તનથી ત્યાગ કરે પણ મનથી ન કરે તો એ દંભ છે. સંસારના વિષયોમાં મન દોડે ત્યારે મનને સમજાવો કે વિષયોમાં વિષ છે. અરે, સંસારના વિષયો વિષ કરતાં પણ વધારે ભયંકર છે. ઝેર તો ખાવામાં આવે તો જ મનુષ્ય મરે છે. ઝેરનું ચિંતન કરવાથી કોઈ મરતું નથી. ત્યારે સંસારના વિષયોનું ચિંતન કરવા માત્રથી માનવનો વિનાશ થાય છે. ખરાબ વિચારથી માનવને જેટલું નુકસાન થાય છે તેટલું બીજા કશાથી થતું નથી. સુખી થવું હોય તો સંયમ કેળવો. શરીરમાં શક્તિ હોય ત્યારે જ ધીરે ધીરે સંયમ વધારવાનો છે. માનવને સર્વ રીતે સુખ આપનાર સંયમ છે. સુખ મળે છે સંયમથી, સુખ મળે છે સદાચારથી, સુખ મળે છે સારા સંસ્કારોથી, સુખ મળે છે પ્રભુની ભક્તિથી, સુખ મળે છે ત્યાગથી. સંયમ અને વૈરાગ્ય ખૂબ વધારો. માનવને સંપત્તિથી થોડું સુખ મળે છે, સંયમથી અતિશય સુખ મળે છે. સંપત્તિથી શાંતિ મળતી નથી, સંપત્તિથી તો વિકાર વાસના વધે છે. વિષય સુખના ત્યાગથી જ વિકાર વાસના ધીરે ધીરે નાશ પામે છે. એક વખત ત્યાગ કર્યા પછી વિષય સુખની ઈચ્છા કરશો નહીં. એકવાર જે સુખનો, જે વિષયનો ત્યાગ કર્યો, તે સુખ, તે વિષય ભોગવવાની ફરીથી ઈચ્છા થાય તો તે વમન કરેલું ખાવા જેવું છે. જીવનમાં સંયમ વગર દિવ્યતા આવતી નથી. શ્રી રામચંદ્રજીએ જગતને દિવ્ય આદર્શ બતાવ્યો છે. પંચવટીમાં રામજી રોજ ગોદાવરી ગંગામાં સ્નાન કરતા, ભગવાન શંકરની પૂજા કરતા, ત્રિકાલ સંધ્યા કરતા, શ્રી ઋષિ મુનિઓનો સત્સંગ કરતા અને કંદ મૂળ ફળનું સેવન કરતા. પરમાત્મા શ્રી રામચંદ્રજીના હૃદયમાં તપનો નિવાસ છે. જે તપ કરે છે એ જ પરમાત્માને વશ કરી શકે છે. તપ એ જ પ્રભુનું હૃદય છે. તપ માનવ શરીરમાં જ થાય છે, માનવેતર કોઈ પણ તપ કરી શકતા નથી. જે માનવ તપ ન કરે એનું પતન નિશ્ચિત છે. તપ શબ્દને ઉલટાવશો તો પત થશે. તપથી જ મન શુદ્ધિ થાય છે, તપથી જ પાપ બરે છે, તપથી જ માનવ મહાન થાય છે. પરમાત્મા પણ તપ કરે છે. શ્રી રામવનમાં તપ કરે છે, યુવાનીમાં તપ કરે છે, યૌવનમાં જ તપ કરો. મનને શુદ્ધ કરો. દુઃખ સહન કરીને ભક્તિ કરે એને તપ કહે છે. ભગવાન તમને બહુ સંપત્તિ આપે પણ બહુ સુખ ભોગવશો નહીં. વિવેકથી ભોગવજો. 12 મહિનામાં એકાદ બે મહિના પણ વનમાં રહી તપ કરો, તીર્થમાં વનમાં સાદું ભોજન કરો. સાદું ભોજન કરે એ જ તપ કરી શકે છે. જરૂરિયાત ઓછી કરો, જરૂરિયાત ઓછી હોય તો ભક્તિ કરવાનો અવસર મળે છે. જરૂરિયાત વધશે તો પાપ થશે. કેટલાકનું મન સતત રસોડામાં જ રહે છે, એ શા કામનું? તમે એકાદ બે મહિના તીર્થમાં રહી ભગવાનનો જપ કરશો તો એ ભક્તિની શક્તિ તમને પાપ કરતા અટકાવશે. આજકાલ લોકો શક્તિ વધારવા ગોળીઓ ખાય છે. એ રાજસી શક્તિ છે, એ ટકતી નથી. ગોળીઓ ખાવાથી રાજસી શક્તિ વધે છે, એ મનને ચંચળ બનાવે છે, કામ એને થપ્પડ મારે છે. ભક્તિ કરવાથી સાત્વિક શક્તિ આવે છે, એનાથી મનની શાંતિ વધે છે. રામજીએ જેવી તપશ્ચર્યા કરી છે એવી તપશ્ચર્યા ભાગ્ય જ કોઈ કરે છે. ચક્રવર્તી રાજાના બાળક છે અને તપ કરે છે. દિવસમાં એક જ વાર ફળ આહાર કરે છે. 14 વર્ષ અનાજ લીધું નથી. આજકાલ તો લોકો એકાદ દિવસ પણ દાળ ભાત ન ખાય તો એમને એમ લાગે છે કે અશક્તિ આવી ગઈ છે. તપ કરો અને વિરક્ત ભજન આનંદી સંતોનો સંગ કરો. કેટલાક સાધુઓમાં જ્ઞાન હોય છે, જ્ઞાની સાધુ મળે છે, પણ જેને ભક્તિમાં જ આનંદ આવે છે, સંસારનું સુખ જેને તુચ્છ લાગે છે, એવા ભજન આનંદી વિરક્ત સાધુઓ થોડા છે? એવા સંતોનો સત્સંગ કરો. સાચા સંતનો સત્સંગ કરનાર સંત બને છે. રામ ગીતા. વનમાં રહી તપ કરે એ જ સાચા જ્ઞાનનો અધિકારી છે, અને તેથી અધ્યાત્મ રામાયણમાં રામ ગીતાની કથા અરણ્યકાંડમાં આવે છે. જેમ ભૂખ લાગ્યા પછી ભોજન કરે તો અન્ન અમૃત છે, પણ પેટમાં અજીર્ણ હોય અને ભોજન કરે એને માટે એ જ અન્ન ઝેર સમાન છે. તે રીતે જ્ઞાન એ અમૃત પણ છે અને ઝેર પણ છે. સુપાત્ર અધિકારીને જ્ઞાન મળે તો એ પરમાત્મા સાથે પ્રેમ કરી બીજાને પણ તેનો લાભ આપી કૃતાર્થ થાય છે. પણ જે કુપાત્ર છે એને જ્ઞાન મળવાથી તો ઉલટું એનું અભિમાન વધે છે. વેદાંતના ગ્રંથોમાં આરંભમાં સાધન ચતુષ્ટ સંપન્ને જ જ્ઞાનનો અધિકારી માન્યો છે. વેદાંતનો અધિકાર વિરક્તને જ છે. વૈરાગ્ય વિના જ્ઞાન પચતું નથી. વૈરાગ્ય ન હોય તો જ્ઞાન અભિમાન વધારે છે. કેટલાક તો જ્ઞાન વધ્યા પછી સ્વેચ્છાચારી બને છે, સદાચાર છોડે છે, સ્વચ્છંદી જીવન ગારે છે. વેદના ત્રણ ભેદ માન્યા છે, સંહિતા, બ્રાહ્મણ અને આરણ્યક. સંહિતામાં મંત્ર ભાગ છે. વેદના 100,000 મંત્રો છે. તે પૈકી 80,000 મંત્રો કર્મકાંડના, 16,000 ભક્તિકાંડના અને 4,000 મંત્રો જ્ઞાનકાંડના છે. યજ્ઞમાં આ મંત્રનો કેવી રીતે ઉપયોગ કરવો એ બ્રાહ્મણ ગ્રંથો બતાવે છે. અરણ્યક ગ્રંથ નાના છે, એમાં જ ઉપનિષદ છે. અરણ્યમાં રહીને સાધુ સાત્વિક જીવન ગારનાર ઋષિઓ જે ગ્રંથોનું અધ્યયન કરે છે એને અરણ્યક કહે છે. રામ ગીતા અરણ્યમાં કહી છે. પરમાત્મા રામચંદ્રજીએ લક્ષ્મણજીને તે કહી છે. લક્ષ્મણજી અધિકારી છે. કેટલાકનું જ્ઞાન આંખમાંથી વહી જાય છે, કેટલાકનું જ્ઞાન જીભમાંથી વહી જાય છે. જે માનવના જીવનમાં સંયમ ન હોય એનું જ્ઞાન તકતું નથી. સંયમથી જ જ્ઞાનમાં સ્થિરતા આવે છે. લક્ષ્મણજી સંયમની મૂર્તિ છે, જીપેન્દ્રિય છે, એથી જ એ જ્ઞાનને પચાવી શકે છે. એકદા લક્ષ્મણો રામે કાંતે સમુપસ્થિતમ વિન્યાવંતો ભૂત્વા પ્રપચ્છ પરમેશ્વરમ. એક દિવસે પ્રાતઃકાળે શ્રી રામચંદ્રજી એકાંતમાં દર્ભાસન ઉપર શાંતિથી વિરાજતા હતા. પ્રભુ અતિશય આનંદમાં હતા, પ્રસન્ન હતા. તે સમયે લક્ષ્મણજીએ આવીને રામજીને વંદન કર્યું. પછી બહુ વિનયપૂર્વક લક્ષ્મણજી રામજીને પૂછવા લાગ્યા, મહારાજ જ્ઞાન કોને કહે છે, વૈરાગ્ય કોને કહે છે, ભક્તિ કોને કહે છે, માયાનું સ્વરૂપ શું છે, જીવનું સ્વરૂપ શું છે, ઈશ્વર કેવા છે, ઈશ્વરમાં અને જીવમાં શું ભેદ, મોક્ષ કોને કહે છે, બંધન કોને કહે છે. મને બહુ થોડા શબ્દમાં આ તત્વજ્ઞાનનો ઉપદેશ કરો. રામજીને વધારે બોલતા આવડતું ન હતું. રામજી બહુ જ ઓછું બોલતા હતા. રામજીએ બંધન અને મોક્ષનું સ્વરૂપ લક્ષ્મણજીને સંક્ષેપમાં સમજાવ્યું. મહાપુરુષો એને રામગીતા કહે છે. રામગીતા છે તો નાની, પણ થોડા શબ્દોમાં ઘણો ભાવ ભરી દીધો છે. રામજીએ કહ્યું, લક્ષ્મણ સર્વમાં અનેકમાં એકને જુએ એને જ્ઞાન કહે છે. આકાર જુદા છે, પણ સર્વ આકારમાં ચેતન પરમાત્મા એક જ છે. એક જ ધાગામાં જેમ અનેક ફૂલો રહેલા છે, એમ એક જ પ્રભુ સર્વમાં રહેલા છે. કોઈનો બહારનો આકાર જોશો નહીં. આ આકાર જેને લીધે સુંદર લાગે છે એ પરમાત્માને જુઓ. લક્ષ્મણજીનો બીજો પ્રશ્ન છે, વૈરાગ્ય કોને કહે છે. રામજી કહે છે, લક્ષ્મણ સંસારના સર્વ વિષયમાં વિષ્ઠા જેવી સુખ મનમાં આવે એને વૈરાગ્ય કહે છે. ભોગ પ્રારબ્ધથી મળે છે, ભગવાન પ્રયત્નથી મળે છે. ભોગ અનિત્ય છે, ભગવાન નિત્ય છે. ભોગ વિયોગનું દુઃખ આપે છે, ભગવાન સંયોગનું સુખ આપે છે. ભોગ બધાને અપરિપૂર્ણ મળે છે, ભગવાન પરિપૂર્ણ છે. સંસારનું કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા રાખીને મરે એનું મરણ બગડે છે. સાધનમાં ભક્તિમાં ઉતાવળ ન કરો. ભગવાન જલ્દી કોઈને મળતા નથી. અનેક જન્મોમાં સાધન કરવા છતાં ભગવાનના દર્શન ભલે ન થાય, મરણ સુધરશે, ઉતાવળ પતન કરાવશે. જીવ એ ઈશ્વરનો અંશ છે, છતાં જીવને ઈશ્વરનો અનુભવ થતો નથી. એનું કારણ માયા છે. પરમાત્મા સર્વવ્યાપક હોવા છતાં દેખાતા નથી. આ જગત તત્વ દ્રષ્ટિથી નથી, છતાં ભાસે છે. આ બધો માયાનો ખેલ છે. માયા કલિપતમ વિશ્વમ પરમાત્મની કેવલે. માયાને લીધે ઈશ્વર છે, છતાં દેખાતા નથી. અને જગત નથી, છતાં ભાસે છે. મેં અરુ મોર તોર તઈ માયા, જેહી બસ કિન્હે જીવ નિકાયા. ગો ગોચર જાહે લગી મન જાઈ, સો સબ માયા જાને હું ભાઈ. આ સગરી માયા છે. અંધકાર બે કામ કરે છે, જે છે એને ઢાંકે છે અને જે નથી તે બતાવે છે. અંધકાર વસ્તુને ઢાંકી રાખે છે. અંધકારમાં દોરડી પડી હોય ને તે તો તે દોરી દેખાતી નથી. અંધકાર દોરીને ઢાંકી રાખે છે. અંધારામાં દોરીને ઢાંકી રાખે છે અને તે અંધકાર જ દોરીમાં સર્પનો ભાસ કરાવે છે. અંધકારમાં પડેલી દોરી સર્પનો ભાસ આપે છે, સર્પ નથી, છતાં સર્પ દેખાય છે અને દોરી છે છતાં દોરી દેખાતી નથી, જે છે એને ઢાંકી રાખે અને એને આવરણ શક્તિ કહે છે, અને જે નથી તે બતાવે એનું નામ છે વિક્ષેપ શક્તિ। અંધકારરૂપી માયાની આ બે શક્તિઓ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ। રૂપે દ્રેય નિશ્ચિતે પૂર્વમ માયાયા કુલનંદન વિક્ષેપ પાવરણે પાવરણે। આવરણ શક્તિથી માયા પરમાત્માને ઢાંકી રાખે છે, વિક્ષેપ શક્તિથી તેજ માયા ઈશ્વરના આધારે જગતનો ભાસ કરાવે છે। માયા જળ છે, પણ જીવ જે ચેતન છે તેને જળ માયા અજ્ઞાનમાં નાખે છે। લક્ષ્મણજી પૂછે છે, આ જળ ચેતનનો સંબંધ ક્યારે થયો, સાથી થયો? રામજી કહે છે, લક્ષ્મણ માયા ખોટી છે, ખોટી માયા સાથેનો જીવનો સંબંધ પણ ખોટો છે, ખોટું છે એનો નાશ નક્કી છે, સત છે એનો વિનાશ નથી। માયા સત્ય નથી, ખોટી છે। સ્વપ્નનો વાઘ ખોટો છે, પાછળ પડ્યો છે એ પણ ખોટું છે। સ્વપ્નમાંથી જાગતા જ વાઘ ખોટો હતો તેવી પ્રતીતિ થાય છે। સ્વપ્નમાંથી જાગ્યા પછી જેમ સ્વપ્ન અસત્ય હતું એવું ભાન થાય છે, તેમ જેને પરમાત્માનું જ્ઞાન થાય છે તેને સંસાર અસત્ય છે એવી પ્રતીતિ થાય છે। સંસાર સ્વપ્ન તુલ્યો હી રાગ દ્વેષાદી સંકુલ સ્વકાલે સત્ય સત્ય ભદ્રાતિ પ્રબોધે સત્યમ ભદવેત। બધા જાણે છે કે સ્વપ્ન ખોટું છે, પણ સ્વપ્નકારમાં જ્યારે સ્વપ્ન દેખાય છે ત્યારે સ્વપ્ન ખોટું છે એવું જ્ઞાન નથી હોતું। સ્વપ્નકારમાં સ્વપ્ન સાચું લાગે છે, સ્વપ્નકારમાં સ્વપ્નનો સંસાર સત્ય લાગે છે, અને તેથી સ્વપ્નના સુખ દુઃખની અસર પણ થાય છે। સ્વપ્નમાં કોઈને લાખ બે લાખ રૂપિયા મળી જાય ને તો એ બહુ રાજી થાય છે, અને સ્વપ્નમાં કદાચ ઘરમાં કંઈ નુકસાન થાય, ચોરી થાય તો દુઃખ પણ થાય છે। પોતાના સ્વરૂપનું અજ્ઞાન એ જ સ્વપ્ન છે। પોતાના સ્વરૂપનું જ્ઞાન હોય તો સ્વપ્ન દેખાતું નથી। સ્વપ્નમાં માનવ સ્વરૂપને ભૂલે છે, સ્વરૂપની વિસ્મૃતિ થાય, માનવ પોતાના સ્વરૂપને ભૂલે ત્યારે સ્વપ્ન આવે છે। જીવ સ્વરૂપ ભૂલ્યો છે તેથી આ જગતરૂપી સ્વપ્ન તેને દેખાય છે। સ્વપ્નમાં બે પુરુષ દેખાય છે। સ્વપ્નમાં મેં જોયું કે હું જંગલમાં ગયો છું, જંગલમાં જે પુરુષ ગયો છે એ અને એને જે જુએ છે એ હું એક જ છે। સ્વપ્ન જેને દેખાય છે તે સાચો છે, સ્વપ્નમાં જે દેખાય છે તે ખોટો છે। માયા સ્વપ્ન જેવી છે, ખોટી છે, પણ સ્વપ્નમાં પાછળ પડેલો વાઘ જેમ રડાવે છે તેમ ખોટી માયા પણ બહુ ત્રાસ આપે છે। માયા સત્ય હોય તો માયાનો નાશ થાય નહીં, માયા ખોટી છે માટે જ એનો નાશ થાય છે। માયા એ અજ્ઞાનનું સ્વરૂપ છે, જીવને ઈશ્વરનું અજ્ઞાન છે તેથી આ સંસાર છે। અનુભૂતો અપ્યયમ લોકો વ્યવહાર ક્ષમો અપિ સનહ અસદ્રુપો યથા સ્વપ્ન ઉત્તર દક્ષિણ બાધત। સંસાર અનુભવાય છે, સંસારમાં વ્યવહાર પણ થાય છે, છતાં સ્વપ્ન જેમ ખોટું છે તેમ સંસાર પણ ખોટો છે। જે જાગે છે, જેને સ્વપ્નનું જ્ઞાન થાય છે તેને સંસાર રહેતો નથી। સંસારમાં ન જાગે ત્યાં સુધી સજા છે। જાગે તે પછી તેને ભગવાનનો અનુભવ થાય છે। કલ્પના કરો કે સ્વપ્નમાં એક જણને 3 વર્ષની સજા થઈ, 2 વર્ષની સજા ભોગવી અને ઊંઘ ઉડી ગઈ, સ્વપ્ન પૂરું થયું। વિચાર કરો હવે બાકીની 1 વર્ષની જે સજા કોણ ભોગવશે? આ 1 વર્ષની સજા ભોગવવાની રહેતી નથી। તેવી રીતે આ જીવ પણ જગતમાં જાગે તો સુખી થાય, એના દુઃખનો અંત આવે। તે અજ્ઞાન નિંદ્રમાં સુતેલો છે તેથી દુઃખી છે, તેથી સંસાર છે। આ અજ્ઞાન નિંદ્ર આત્મ સ્વરૂપનું વિસ્મરણ એ જ માયા છે। આ અજ્ઞાન નિંદ્રામાંથી જીવ જાગે, આત્મ સ્વરૂપનું એને જ્ઞાન થાય કે એ સંસાર તરી જાય છે, એને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે। લોકો સિનેમા જોવા જાય છે, ત્યાં પડદા ઉપર અનેક ચિત્રો દેખાય છે। ક્યારેક એવું ચિત્ર દેખાય છે કે ખૂબ વરસાદ પડે છે, નદીઓમાં પૂર આવ્યા છે, નાવડીઓ ડૂબે છે, પરંતુ પડદાનો એક ખૂણો પણ ભીનો થતો નથી। એવી રીતે પરમાત્માની માયામાં સંસારના ચિત્ર વિચિત્ર દ્રશ્યો દેખાય છે, પણ એ સાચા નથી। પરમાત્મા સત્ય છે, માયા અસત્ય છે। માયા એ છાયા જેવી છે, છાયા દેખાય છે છતાં ખોટી છે, એને કોઈ પકડી શકે નહીં। જે દીવાથી વિમુખ થાય છે એને છાયા દેખાય છે, દીવાની સન્મુખ છાયા દેખાતી નથી। આ જીવ ઈશ્વરના સન્મુખ હોય ત્યાં સુધી માયા દેખાતી નથી। જીવ ઈશ્વરથી વિમુખ થાય છે ત્યારે જ માયા દેખાય છે। માયાનો જીવ સાથેનો સંબંધ સાચો નથી। આત્મ માયા મૃતે રાજન પરશ્યાનુ ભવાત્મન ન ઘટેતાર્થ સંબંધ સ્વપ્ન દ્રષ્ટુ રિવાજશા। સ્વપ્ન દ્રષ્ટાનો સ્વપ્ન દ્રશ્ય પદાર્થો સાથેનો સંબંધ કાલ્પનિક છે, ખોટો છે, આ સંબંધ થયો જ નથી। સ્વપ્નમાં સુંદર બંગલો દેખાય છે, પણ એ બંગલો ખોટો છે અને એને બનાવનાર કડિયો પણ ખોટો છે, તેમજ આ સંસાર પણ ખોટો છે અને સંસારનો ભાસ કરાવનાર માયા પણ ખોટી છે। પણ આ માયા બહુ ભયંકર છે, તે માનવને અતિ ત્રાસ આપે છે। એક દુષ્ટ અતિશય દુઃખરૂપા, જ્યાં બસ જીવ પરાભવ કૃપા, અનાદિકાળથી માનવનું માયા સાથે યુદ્ધ થતું આવ્યું છે। જીવ સર્વ પ્રકારનો મોહ છોડી ઈશ્વર પાસે જાય તે માયાને ગમતું નથી, માયાનું એક સ્વરૂપ નથી। ઈશ્વર જેમ વ્યાપક છે તેમ માયા પણ વ્યાપક જેવી છે। જીવ ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે, માયા મનને ચંચર બનાવે છે। માયા જીવને એમ સમજાવે છે કે આ સંસારમાં જ સુખ છે, સ્ત્રીમાં સુખ છે, સંપત્તિમાં સુખ છે, સંપત્તિમાં સુખ છે, સ્ત્રી પુત્ર ઘરબાર રૂપ અંધારા કૂવામાં જીવને તે ફેંકે છે। શુદ્ધકલ પ્રગૃહસ્થ ગૃહાંત કૃપે માયા અનેક રીતે જીવને ઈશ્વરથી દૂર ફેંકે છે। માયા જીવને હરાવે છે, જીવની હાર થાય છે અને માયાની જીત થાય છે। માયા જડ છે, જીવ શુદ્ધ ચેતન છે, પણ માયાને વશ થઈને જીવ બંધનમાં આવે છે। આ બંધન સાચું નથી, ખોટું છે। ચેતનને જડ કેવી રીતે બાંધી શકે? આ જડ ચેતનની ગાંઠ પડી છે, તે તત્વ દ્રષ્ટિથી વિચાર કરતા ખોટી છે। માયા જીવને બાંધી શકતી નથી, એ ખોટી ગાંઠ પડી છે, પણ સતત ભક્તિ ન કરે ત્યાં સુધી ગાંઠ છૂટતી નથી। અજ્ઞાન દૂર થતું નથી. આ ગાંઠ ક્યારે પડી? અજ્ઞાનનો આરંભ ક્યારે થયો? અજ્ઞાનનો આરંભ કોઈ બતાવી શકે નહીં. અજ્ઞાનનો અંત આવે છે. માયાનો આદિ નથી, માયાનો અંત છે. ગુજરાતમાં કોઈને પૂછો કે તને કાનડી ભાષાનું જ્ઞાન છે તો એ કહેશે ના. તમે પૂછો તને કેટલા વર્ષથી કાનડી ભાષાનું અજ્ઞાન છે, એ કહેશે જન્મ થયો ત્યારથી મને કાનડી ભાષાનું અજ્ઞાન છે. તમે પૂછો તારો જન્મ થયો ત્યાર પહેલાં તને કાનડી ભાષા આવડતી હતી? આનો કોઈ જવાબ હોઈ શકે નહીં. ક્યારથી આ નાનકડી ભાષાનું અજ્ઞાન શરૂ થયું તે કોઈ કહી શકે નહીં. હા, જો એ માણસ 2-4 વર્ષ કર્ણાટકમાં રહે તો એને કાનડી ભાષાનું જ્ઞાન થાય છે. અજ્ઞાનનો આરંભ નથી, અંત છે. માયાનો આરંભ નથી, અંત છે. માયાનો વિનાશ છે, પરંતુ અજ્ઞાન છે, તેથી માયા ભાસે છે. બ્રહ્મહત્યા એટલે બ્રહ્મનું વિસ્મરણ. બ્રહ્માને કોઈ મારી શકે નહીં. બ્રહ્મહત્યા એ મોટું પાપ છે. બ્રહ્માનું વિસ્મરણ, પરમાત્માનું વિસ્મરણ એ બ્રહ્મહત્યા જેવું પાપ છે. માયા એ અંધકાર છે, અજ્ઞાન છે, વિસ્મૃતિ છે. પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય એને માયા પજવે છે. જાગ્યા પછી જેમ સ્વપ્નનું સુખ દુઃખ રહેતું નથી, તેમ સંસારમાં પણ જે જાગ્યો છે તેને પરમાત્માના આનંદ સ્વરૂપનો અનુભવ થાય છે. અને આ આનંદ સ્વરૂપનો અનુભવ કરનારને સંસારના સુખ દુઃખની અસર થતી નથી. ન જાગે ત્યાં સુધી સ્વપ્ન છે. કદાચ તમને એમ શંકા થશે કે મહારાજ, અમારે આખી રાત ઉજાગરો કરવાનો, જાગતા બેસી રહેવાનું? આ સંસારમાં જાગ્યો કોણ છે, સૂતેલો કોણ છે? જગતમાં તે જીવ સૂતેલો છે જે કામને આધીન છે. તે જીવ સૂતેલો છે જે ઇન્દ્રિયોનો દાસ છે, જેણે એક એક ઇન્દ્રિયોનો સંયમ વધાર્યો છે, જેણે કામ ઉપર વિજય મેળવ્યો છે, તે જાગ્યો છે. યાની સા સર્વભૂતાનામ તશ્યામ જાગૃતિ સંયમી, યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. સ્વપ્નકારમાં જે જગત દેખાય છે તે જાગ્રત અવસ્થામાં દેખાતું નથી. જે જાગ્યો નથી એને સંસાર મળે છે, અને જે જાગ્યો છે એને પરમાત્માનો અનુભવ થાય છે. આને જ બંધન અને મુક્તિ કહે છે. રામજીએ કહ્યું, લક્ષ્મણ, બંધન મનને છે અને મુક્તિ પણ મનને મળે છે. ઈશ્વર વિના સંસારમાં કોઈ પણ વિષયનું ચિંતન મન કરે ત્યારે તે મન બંધનમાં આવે છે. વિષયોનું ચિંતન મન છોડે કે મુક્તિ જેવો આનંદ મળે છે. મન નિર્વિષય બને તો મુક્તિ છે, મન વિષયોમાં ફસાય તો બંધન છે. બંધાય વિષયાસક્તમ મુક્તમ નિર્વિષયમ સમૃત્તમ. માનવને મરતા પહેલાં જ મુક્તિ મળે તો મર્યા પછી પણ એને મુક્તિ મળે છે. જેને મરતા પહેલાં મુક્તિનો આનંદ મળ્યો નથી, લક્ષ્મણ, એને મર્યા પછી પણ મુક્તિ મળતી નથી. વિષયોનું ચિંતન કરતાં કરતાં મન વિષય આકાર બને છે. મન વિષય આકાર થયા પછી તે વિષયો સૂક્ષ્મ રૂપે મનમાં આવે છે. એ જ બંધનનું કારણ બને છે. તે મન પરમાત્માનું ચિંતન કરે તો તે પરમાત્માના સ્વરૂપમાં મળી જાય છે. મન કોઈ દિવસ પણ સંસારના વિષયોમાં મળતું નથી. સંસારના વિષયોમાં મન ફરે છે, પણ મન જ્યારે મળે છે ત્યારે પરમાત્મા સ્વરૂપમાં જ મળી જાય છે. દૂધમાં પથ્થર નાખીને ઉકાળશો તો એ પથ્થર કોઈ દિવસ દૂધમાં મળશે નહીં. દૂધમાં ખાંડ નાખીને એને ગરમ કરશો તો ખાંડ દૂધમાં મળી જશે. પથ્થર દૂધમાં મળે નહીં. પથ્થર અને દૂધ આ બે વિજાતીય તત્વો છે. સજાતીય સજાતીયમાં મળે છે, દૂધ અને ખાંડ સજાતીય છે. તેવી રીતે મન અને કોઈ જડ વસ્તુ એ બે વિજાતીય છે. મન પથ્થર જેવું જડ નથી. મન એક ક્ષણમાં એક દેશમાં જઈને આવે છે. મન જડ ન હોવાથી તે કોઈ જડ વસ્તુમાં મળતું નથી. મન જ્યારે મળે છે ત્યારે ચેતન પરમાત્માના સ્વરૂપમાં જ મળે છે. લક્ષ્મણ મન બંધન કરે છે અને એ જ મન બંધનમાંથી મુક્તિ પણ આપે છે. બંધન મનનું છે, બધા સાધન મનનો લય કરવા માટે છે. મનનો પરમાત્માના સ્વરૂપમાં લય થાય એને જ મુક્તિ કહે છે. પરમાત્માના ચરણમાં, નામમાં, ધામમાં, લીલામાં મનને રાખો. કોઈ પણ નિમિત્તથી મન ઈશ્વરથી દૂર ન જ જાય તેની સાવધાની રાખો. માયાને વશ ન થાવ. તે પછી પરમાત્મા રામચંદ્રજીએ લક્ષ્મણજીને માયાને તરવાના ઉપાયો સમજાવ્યા છે. માયાને તરવાની ઈચ્છાવાળા મનુષ્યને પ્રભુએ ચાર ઉપાય બતાવ્યા છે.